એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
આજે આપણે સાહિત્ય અને કળાના અનુભવના એક અત્યંત રસપ્રદ અને કદાચ કહી શકાય કે થોડા ગૂંચવણભર્યા પાસાને સમજવાનો પ્રયાસ કરીશું. જ્યારે આપણે કોઈ સારી કવિતા વાંચીએ કે કોઈ નાટક જોઈએ, ફિલ્મ માણીએ, ત્યારે આપણને એક ખાસ પ્રકારનો આનંદ આવે છે, મજા પડે છે, આપણે એમ પણ કહીએ કે રસ પડ્યો. પણ આ અનુભવ બરાબર છે શું? અને ખાસ તો વાસ્તવિક જીવનમાં જે ઘટનાઓ બને એના પ્રત્યેની આપણી જે લાગણીઓ હોય એના કરતાં આ કળાનો અનુભવ કઈ રીતે જુદો પડે, શા માટે જુદો પડે?
આપણી પાસે આ ચર્ચા માટે કાવ્યરસ, આસ્વાદ અને પૃથક્કરણ પુસ્તકનો એક અંશ છે જે આ મુદ્દાઓને ઊંડાણપૂર્વક તપાસે છે. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આ સમજણ માટે સ્ત્રોત એક બહુ જ માર્મિક ઉદાહરણ આપે છે. શરૂઆતમાં જ ધારો કે આપણે શેક્સપિયરનું પેલું પ્રખ્યાત નાટક ઓથેલો જોઈએ છીએ. હવે એમાં ઈર્ષા છે, શંકા છે, છેતરપિંડી અને અંતે તો કરુણ હત્યા પણ છે. નાટક પૂરું થાય એટલે આપણે કદાચ કહીએ કે વાહ, બહુ સરસ નાટક હતું, ખૂબ રસ પડ્યો. પણ હવે વિચારો, આવી જ ઘટના, માનો કે ઈર્ષાને કારણે કોઈ હત્યા થઈ, એ આપણા પાડોશમાં બને, સમાજમાં બને, વાસ્તવિક રીતે,
શું ત્યારે પણ આપણને આનંદ આવશે? શું આપણે એમ કહીશું કે ઓહો, બહુ રસ પડ્યો? ભાગ્યે જ. મોટા ભાગે તો દુઃખ થાય, આઘાત લાગે, કદાચ ગુસ્સો પણ આવે. તો સવાલ એ છે કે એક જ પ્રકારની ઘટના એક કાલ્પનિક દુનિયામાં અને એક વાસ્તવિક દુનિયામાં આપણામાં આટલી જુદી જુદી પ્રતિક્રિયા કેમ જગાડે છે? કળાના અનુભવમાં એવું તે શું છે જે દુઃખદ ઘટનાને પણ શું કહેવાય, આસ્વાદ્ય બનાવી દે છે?
આ ખરેખર બહુ પાયાનો અને મહત્વનો પ્રશ્ન છે અને આપણા ભારતીય કાવ્યશાસ્ત્રના આચાર્યોએ સદીઓથી આના પર બહુ ગહન ચિંતન કર્યું છે. એમણે કળાના આ વિશિષ્ટ અનુભવને વર્ણવવા માટે આનંદ જેવા સામાન્ય શબ્દને બદલે રસ શબ્દ વધુ પસંદ કર્યો છે. આનો મતલબ એવો બિલકુલ નથી કે કળાના અનુભવમાં આનંદ નથી હોતો. ના, ભારતીય પરંપરા તો સ્પષ્ટ કહે છે કે કાવ્યનો રસ ભલે ને કરુણ હોય કે પછી ભયાનક, અંતે તો આહલાદજનક જ હોય છે, એટલે કે એક પ્રકારનો અલૌકિક આનંદ આપનારો જ હોય. પણ રસ શબ્દ જે છે ને, એ ખાલી પરિણામ એટલે કે આનંદ એના પર નહીં, પણ એક આખી પ્રક્રિયા તરફ ઇશારો કરે છે. એ છે આસ્વાદની પ્રક્રિયા. જેમ આપણે જમતી વખતે જુદા જુદા સ્વાદ, ખાટો, મીઠો, તીખો, કડવો, તૂરો, ખારો, એ બધા માણીએ છીએ, જેને આપણે રસ પણ કહીએ છીએ, બરાબર? એવી જ રીતે કલાકૃતિમાં જે ભાવો રહેલા છે એનો પણ આપણે આસ્વાદ લઈએ છીએ. ભોજનનો હેતુ ખાલી પેટ ભરવાનો જ નથી હોતો, પણ અલગ અલગ સ્વાદને માણવાનો, એની લિજ્જત ઉઠાવવાનો હોય છે. બસ એ જ રીતે કળાનો અનુભવ એટલે ખાલી વાર્તા જાણવી કે ઘટનાક્રમ સમજવો એટલું જ નથી, પણ એમાં જે ભાવો ગૂંથાયેલા છે, સંવેદનાઓ છે અને જે રીતેનું નિરૂપણ થયું છે એને માણવાનો છે. આ જે માણવાની ક્રિયા છે, આ આસ્વાદ, એ જ કળાના અનુભવને વાસ્તવિક જીવનના અનુભવથી જુદો પાડે છે. જુઓ, વાસ્તવિક દુઃખ આપણને પીડા આપે છે. જ્યારે કળામાં નિરૂપાયેલું દુઃખ જો એ કુશળતાથી નિરૂપાયું હોય તો એ આપણને એક પ્રકારનો આહલાદ આપે છે.
આ રસ અને આસ્વાદની વાત ખરેખર રસપ્રદ છે. અને તમે પેલું ભોજનના રસનું ઉદાહરણ આપ્યું ને, એના પરથી મને યાદ આવ્યું કે ભારતીય કાવ્યશાસ્ત્રમાં પણ જુદા જુદા રસ ગણાવ્યા છે. મુખ્યત્વે નવ રસની વાત આવે છે. શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, ભીભત્સ, અદ્ભુત અને શાંત. આ એક પ્રકારનું વર્ગીકરણ છે જે કલાકૃતિના ભાવ જગતને સમજવા માટે એક માળખું આપે છે. પણ અહીં એક પ્રશ્ન થાય, શું આનો અર્થ એવો થયો કે કરુણ રસ ધરાવતી બધી જ કૃતિઓ આપણને એક સરખો જ અનુભવ કરાવે? મતલબ ઓથેલો જોતી વખતે જે કરુણ રસનો અનુભવ થાય અને ધારો કે ભવભૂતિનું સંસ્કૃત નાટક ઉત્તર રામચરિત છે જેમાં સીતાના ત્યાગની વાત છે, એનાથી જે કરુણ રસ ઉત્પન્ન થાય એ બંને બરાબર એક જ હોય? શું કરુણ રસનું લેબલ લગાવી દીધું એ જે અનુભવની બધી વાત પૂરી થઈ રહી?
ના ના, બિલકુલ નહીં. અને અહીં જ વાત વધુ સૂક્ષ્મ, વધુ ઊંડી બને છે. સ્ત્રોત પણ આ જ મુદ્દા પર ભાર મૂકે છે. જેમ તમે કહ્યું, શેક્સપિયરની ટ્રેજેડી ઓથેલો અને ભવભૂતિનું ઉત્તર રામચરિત, બંનેમાં કરુણ રસ મુખ્ય છે.
બંને શોકની ભાવના જગાડે છે, પણ શું બંનેનો આસ્વાદ એકસરખો છે? મોટાભાગના જે સંવેદનશીલ ભાવકો છે એ કહેશે કે ના, અથેલોમાં જે કરુણ છે એ ઈર્ષા, શંકા, આવેગ, હિંસા આ બધાથી ભરેલો, એકદમ તીવ્ર, ક્યારેક તો અસ્વસ્થ કરી દે એવો કરુણ છે. જ્યારે ઉત્તરરામચરિતમાં એમાં રામના કર્તવ્ય અને પ્રેમ વચ્ચેનો જે સંઘર્ષ છે, સીતાની જે વેદના છે, એમાંથી એક ગંભીર, ગહન અને કદાચ વધુ શાલીન, વધુ ઠરેલ કરુણ પ્રગટે છે. તો આનો સીધો અર્થ એ થયો કે દરેક કલાકૃતિનો આસ્વાદ, ભલે એ એક જ રસની કેટેગરીમાં આવતી હોય તો પણ વિશિષ્ટ જ હોય છે. એમાં એક આગવી ભિન્નતા હોય, એક આગવો મિજાજ હોય છે. પેલું રસનું લેબલ, જેમ કે કરુણ રસ, એ તો અનુભવની એક સામાન્ય પ્રકૃતિ બતાવે છે, પણ એની અંદર રહેલી જે સૂક્ષ્મતા છે, એના જે શેડ્સ છે, એની તીવ્રતા, એની ગહનતા, આ બધું કૃતિએ કૃતિએ બદલાય છે. કવિ કે લેખકની પ્રતિભા કેવી છે, પાત્રોનું નિર્માણ કેવું છે, પરિસ્થિતિઓનું આલેખન, ભાષા, શૈલી, આ બધા પરિબળો ભેગા મળીને દરેક કૃતિના આસ્વાદને યુનિક, અનન્ય બનાવે છે. એટલે કરુણરસનું લેબલ એ ખાલી દિશાસૂચન જેવું છે, આખી મંઝિલનું વર્ણન નથી.
ઓકે, તો પછી આનો અર્થ શું થયો? જો દરેક કલાકૃતિનો અનુભવ આટલો વિશિષ્ટ છે, આટલો અનન્ય છે, દરેકનો મિજાજ અલગ છે, તો શું આપણે આ અનુભવનું, આપણા મનમાં જે આહલાદક સ્થિતિ જાગે છે, એનું કોઈ પૃથ્થકરણ કરી શકીએ? એનાલિસિસ? જો હા, તો કયા આધારે અને એની મર્યાદા શું? શું આપણે તાર્કિક રીતે સમજાવી શકીએ કે ભાઈ શા માટે ઓથેલોનો કરુણ ભાગ ઉત્તરરામચરિતના કરુણ કરતાં જુદો લાગે છે? આ જે અનુભવમાં વિવિધતા છે એની પાછળ કોઈ સિસ્ટમેટિક કારણો છે, કે પછી એ ખાલી આપણી પર્સનલ ફિલિંગની વાત છે? આ આસ્વાદની ભિન્નતાને સમજવા માટે કોઈ સૈદ્ધાંતિક ભૂમિકા છે ખરી?
બરાબર. આ જ સવાલોના જવાબ આપવાનો એક ખૂબ જ વ્યવસ્થિત અને ઊંડો પ્રયાસ આપણા ભારતીય કાવ્યશાસ્ત્રમાં રસ સિદ્ધાંત દ્વારા થયો છે. અને આ કોઈ ઉપરછલ્લો નિયમ નથી, આ તો અનુભવના પૃથ્થકરણ માટેની એક વિસ્તૃત અને સતત વિકસતી રહેલી વિચારધારા છે. આ સિદ્ધાંત સમજાવે છે કે કાવ્યાનુભવ એટલે કે રસ એ કઈ રીતે નિષ્પન્ન થાય છે, એના મૂળભૂત ઘટકો કયા છે, અને આ ઘટકોના જુદા જુદા કોમ્બિનેશન્સ કઈ રીતે અલગ અલગ આસ્વાદ તરફ દોરી જાય છે. મતલબ કે એ ખાલી વર્ગીકરણ નથી કરતો, પણ અનુભવની જે નિર્માણ પ્રક્રિયા છે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. રસ સિદ્ધાંત મુખ્યત્વે ચાર ઘટકોની વાત કરે છે. આ ચાર ઘટકો ભેગા મળીને રસની નિષ્પત્તિ કરે છે. પહેલો છે સ્થાયી ભાવ. આ દરેક માણસના મનમાં સુષુપ્ત અવસ્થામાં રહેલો એક મૂળભૂત સ્થિર ભાવ છે, જેમ કે પ્રેમ એટલે કે રતિ, શોક, ઉત્સાહ, ક્રોધ, ભય વગેરે. કાવ્ય કે કળાનો ઉદ્દેશ આ સ્થાયી ભાવને જગાડીને એને રસની અવસ્થા સુધી લઈ જવાનો છે, જેમ કે કરુણ રસનો સ્થાયી ભાવ શોક છે. બીજો ઘટક છે વિભાવ. આ એવા કારણો કે પરિબળો છે જે સ્થાયી ભાવને જગાડે છે. એના પાછા બે પ્રકાર છે. એક આલંબન વિભાવ, એટલે કે જેના આધારે ભાવ જાગે છે, તે મુખ્ય પાત્ર કે વસ્તુ, જેમ કે ઓથેલો માટે ડેસ્ડેમોના અથવા રામ માટે સીતા. અને બીજો ઉદ્દીપન વિભાવ, એટલે જે ભાવને વધુ ઉદ્દીપ્ત કરે, વધુ તીવ્ર બનાવે એવા પરિબળો, જેમ કે ઓથેલોમાં પેલી ઇયાગોની ચુગલી, રૂમાલની ઘટના, અથવા ઉત્તરરામચરિતમાં પ્રકૃતિનું વર્ણન હોય, રામના જૂના સ્મરણો હોય. ત્રીજો ઘટક છે અનુભાવ. સ્થાયી ભાવ જાગ્યા પછી જે શારીરિક ચેષ્ટાઓ કે પ્રતિક્રિયાઓ દેખાય ને એ અનુભવ, જેમ કે શોકમાં આંસુ આવી જાય, નિસાસા નંખાય, ક્રોધમાં આંખો લાલ થાય, ભ્રમરો ચડી જાય, ભય લાગે તો કંપારી છૂટે, પરસેવો વળે. ઓથેલોના કિસ્સામાં એની જે અસ્વસ્થતા છે, એના બોલવાની રીતમાં ફેરફાર થાય છે, એની શંકાસ્પદ નજર, આ બધું અનુભવ ગણી શકાય. અને ચોથો ઘટક છે વ્યભિચારી ભાવ અથવા સંચારી ભાવ. આ ક્ષણિક હોય, અસ્થિર હોય, આવન જાવન કરતા માનસિક ભાવો છે. એ મુખ્ય સ્થાયી ભાવને પોષણ આપે છે અને એને રસ સુધી પહોંચવામાં મદદ કરે છે. એક જ સ્થાયી ભાવ સાથે ઘણા વ્યભિચારી ભાવો આવી શકે. જેમ કે શોક હોય તો એની સાથે ચિંતા, ગ્લાનિ, વિષાદ, જડતા જેવા ભાવો આવી શકે. ઓથેલોમાં જુઓ તો ઈર્ષ્યા, જે સ્થાયી ભાવ નથી પણ શોક કે ક્રોધને પોષે છે, શંકા, મોહ, આવેગ, ઉગ્રતા, આવા કેટલાય વ્યભિચારી ભાવો જોવા મળે છે. હવે તમારા પેલા પ્રશ્ન પર પાછા આવીએ કે શા માટે ઓથેલો અને ઉત્તર રામચરિતનો કરુણ રસ જુદો લાગે છે. તો રસ સિદ્ધાંત મુજબ ભલે બંનેનો સ્થાયી ભાવ શોક છે, પણ એમના વિભાવ એટલે કે આલંબન અને ઉદ્દીપન, અનુભાવ અને વ્યભિચારી ભાવોનું જે મિશ્રણ છે, જે કોમ્બિનેશન છે, એ તદ્દન જુદું છે. ઓથેલોના શોકનું કારણ વિભાવ, યાગોની કુટિલતા અને ડેઝડેમોના પરની શંકા છે. એના અનુભવો એકદમ તીવ્ર આવેગ અને હિંસા તરફ જાય છે, અને એના વ્યભિચારી ભાવોમાં શંકા, ક્રોધ, આવેશ મુખ્ય છે. જ્યારે ઉત્તર રામચરિતમાં રામના શોકનું આલંબન સીતાનો વિરહ અને લોકાપવાદ છે. ઉદ્દીપન વિભાવોમાં પ્રકૃતિ અને સ્મૃતિઓ છે. અનુભાવોમાં ગહન વેદના છે પણ સાથે સંયમ પણ છે. અને વ્યભિચારી ભાવોમાં ચિંતા, વિષાદ, ધૈર્ય અને પેલો કર્તવ્ય ભાવ વચ્ચેનો સંઘર્ષ છે. આ ઘટકોનું સંયોજન જ અલગ છે અને એટલે જ બંને કૃતિઓનો આસ્વાદ અનન્ય બને છે.
વાહ, આ સમજૂતી ખરેખર ખૂબ રસપ્રદ છે. મતલબ એ ખાલી એમ નથી કહેતી કે અનુભવ જુદો છે, પણ એ શા માટે જુદો છે એનું એક આખું માળખું આપે છે. સ્થાયી ભાવ, વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ, આ બધા ઘટકો કઈ રીતે સાથે મળીને એક વિશિષ્ટ અનુભવ રચે છે એ હવે સમજાય છે. પણ હજુ એક પ્રશ્ન મનમાં રહી જાય છે. જો કરુણ રસનો સ્થાયી ભાવ શોક છે, અને શોક તો વાસ્તવિક જીવનમાં દુઃખદાયી લાગણી છે, બરાબર, તો પછી કળામાં એનો અનુભવ આહલાદનજનક કેમ બને છે? આપણે શા માટે શેક્સપિયરની ટ્રેજેડી કે ભવભૂતિનું કરુણ નાટક માણી શકીએ છીએ, જ્યારે રિયલ લાઈફની કોઈ દુર્ઘટના આપણને પીડા આપે છે?
હા, આ પણ રસ સિદ્ધાંતનો એક ખૂબ જ મહત્વનો અને ઊંડો મુદ્દો છે. અને એને સમજવા માટે સાધારણીકરણ નામના એક ખ્યાલની મદદ લેવામાં આવે છે. સાધારણીકરણ, સાધારણીકરણ એટલે શું? તો કે સામાન્યીકરણ અથવા તો નિર્વયક્તિકરણની પ્રક્રિયા. એને અંગ્રેજીમાં કદાચ યુનિવર્સલાઇઝેશન કે ડીપર્સનલાઇઝેશન કહી શકાય. જ્યારે આપણ કોઈ કળાકૃતિનો અનુભવ કરીએ છીએ, ત્યારે એમાં જે પાત્રો નિરૂપાયા છે, જે ઘટનાઓ છે, જે ભાવો છે, એ આપણા વ્યક્તિગત સુખ દુઃખ, આપણા રાગ દ્વેષથી પર થઈ જાય છે. ઓથેલોની ઈર્ષ્યા કે રામનો શોક એ ખાલી ઓથેલોનો કે રામનો પર્સનલ ભાવ નથી રહેતો, અને એ મારો કે તમારો પર્સનલ ભાવ પણ નથી બનતો. કળાના માધ્યમ દ્વારા એ ભાવનું સાધારણીકરણ થાય છે. એ એક સાર્વત્રિક માનવ ભાવ બની જાય છે. આપણે પ્રેક્ષક કે વાચક તરીકે એ ભાવ સાથે એક પ્રકારનું તાદાત્મ્ય અનુભવીએ છીએ, પણ આપણે એના અંગત જીવનની ચિંતાઓ અને પરિણામોથી મુક્ત હોઈએ છીએ. આપણને ખબર છે કે આ એક નિરૂપણ છે, આ રિયલ નથી. આ જે નિર્વયક્તિકરણ છે, આ જે ડિસ્ટન્સ છે, એને કારણે જ વાસ્તવિક જીવનમાં પીડાદાયક લાગતો શોકનો ભાવ પણ કળામાં આસ્વાદ્ય બની શકે છે. આપણું મન એ ભાવની તીવ્રતા અને એની સુંદરતાને, એના કલાત્મક નિરૂપણને માણી શકે છે, કારણ કે આપણે એ ભાવના જે વ્યવહારિક પરિણામો છે એનાથી મુક્ત છીએ. આ સાધારણીકરણની પ્રક્રિયા જ છે જે દુઃખદ ભાવોને પણ આહલાદક બનાવે છે અને કલાના અનુભવને એક અલૌકિક સ્તર પર લઈ જાય છે.
અદ્ભુત, ખરેખર અદ્ભુત. તો આ સાધારણીકરણનો જે ખ્યાલ છે એ પેલી મૂળભૂત કોયડો ઉકેલે છે કે શા માટે કાલ્પનિક દુઃખ અને વાસ્તવિક દુઃખ પ્રત્યે આપણી પ્રતિક્રિયા આટલી બધી અલગ હોય છે. કળા આપણને લાગણીઓનો અનુભવ તો કરવા દે છે, પણ એના વાસ્તવિક જીવનના ડંખ વગર. એ ભાવને વ્યક્તિગત મર્યાદાઓમાંથી જાણે મુક્ત કરીને સાર્વત્રિક બનાવી દે છે, જેથી આપણે એને એક સાક્ષી તરીકે, એક સહૃદય ભાવક તરીકે માણી શકીએ. તો આ આખી ચર્ચાનો સાર શું નીકળે? આપણે શરૂઆત કરી હતી એ પ્રશ્નથી કે કળાનો અનુભવ વાસ્તવિક જીવનના અનુભવથી કઈ રીતે જુદો છે. આપણે જોયું કે ભારતીય પરંપરા એને રસ કહે છે, જે ખાલી આનંદ નથી પણ એક આસ્વાદની પ્રક્રિયા છે. આ રસ અલગ અલગ પ્રકારના હોઈ શકે, શૃંગાર, કરુણ વગેરે, પણ દરેક કલાકૃતિનો આસ્વાદ અનન્ય, યુનિક હોય છે. અને આ અનન્યતા ક્યાંથી આવે છે? તો કે રસ સિદ્ધાંતના ઘટકો સ્થાયી ભાવ, વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ એના વિશિષ્ટ સંયોજનને કારણે, અને છેલ્લે પેલી સાધારણીકરણની પ્રક્રિયા દ્વારા કળા દુઃખદ ભાવોને પણ આહલાદક બનાવવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે એ ભાવોને વ્યક્તિગત સંદર્ભથી મુક્ત કરી દે છે. મને લાગે છે કે આ બધી ચર્ચા પછી જ્યારે હવે પછી આપણે કોઈ કવિતા વાંચીએ કે ફિલ્મ જોઈએ કે નાટક માણીએ ત્યારે કદાચ આપણો અનુભવ વધુ સજાગ બનશે. આપણે વિચારી શકીએ કે અચ્છા, આમાં કયો સ્થાયી ભાવ મુખ્ય છે, કયા વિભાવો એને જગાડી રહ્યા છે, પાત્રો કયા અનુભવો પ્રગટ કરી રહ્યા છે, કયા ક્ષણિક ભાવો આવીને મુખ્ય ભાવને પોષી રહ્યા છે, શું આ કૃતિને કોઈ એક રચનાખાનામાં સહેલાઈથી મૂકી શકાય એમ છે, કે પછી એનો આસ્વાદ વધુ જટિલ, વધુ સૂક્ષ્મ અને આગવો છે. કદાચ એ અનુભૂતિની જે જટિલતા છે અને એના કલાત્મક નિરૂપણની જે સૂક્ષ્મતા છે એને ઓળખવી અને માણવી એ જ રસનો સાચો આસ્વાદ છે. અને આ વિચાર કળા સાથેના આપણા સંબંધને વધુ ઊંડો અને સમૃદ્ધ બનાવી શકે છે, ખરું ને?
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.